ஆதேவ்யாக்குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனநாயகம் பிரபு தத்வலோசனநாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜ்ஞான் மந்திர் ராஜ்கோட், தாரீக் 18 நவம்பர் 2007, વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 491નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમ નિયમ આદિ સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો તેમજ ઉપાસવો. ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. એક વિષય સૂત્ર એના ઉપર પરમ કૃપાળુ દેવે અસંદિગ્ધ રૂપની અંદર કેવો બોધ આપ્યો છે. સૂત્ર એ છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, સર્વપ્રથમ જીવે વિચારવું કે આવો અભિપ્રાય આપણો થયો છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય થયો છે. બહુ અંતરમંથન માગી લે છે વાતને. સમયે સમયે સાધકે મુમુક્ષુએ પોતાની આત્મદશાનું પરીક્ષણ કરવું જોઈએ, સંશોધન કરવું જોઈએ કે મારા અભિપ્રાયમાં દુઃખથી મુક્ત થવું એ છે, એની પ્રાયોરિટી છે. સંસારના પરિભ્રમણમાં પામ્યો દુઃખ અનંત અનંત પ્રકારના દુઃખો છે. સંસાર કેવળ દુઃખમય છે, મુક્ત થવું છે. થવું છે એ પછી વાત, અભિપ્રાય થયો છે એવો મુક્ત થવાનો. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય તે પુરુષે આત્માને ગવેષવો. ગવેષણા કરવી એટલે શોધ કરવી, અને ગવેષણાનો અર્થ શોધમાં અંતર શોધ, બાહ્ય શોધ નહીં. ગવેષણા કરવી એટલે અંતર શોધ કરવી. તો જેને આ અભિપ્રાય થયો હોય કે દુઃખથી મુક્ત થવું છે, એને શું કરવું? એનો સીધો ઉપાય, આત્માને ગવેષવો. આત્માને ગવેષો, આત્માને શોધો, આત્માનું સંશોધન કરો, આત્માને ખોળો. જો આત્મા મળશે તો સર્વ દુઃખથી મુક્ત થવાશે. સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. બહુ જ ટૂંકું, બહુ જ સીધું, બહુ જ સ્પર્શે એવી વાત પરમ કૃપાળુદેવના પત્રોની અંદર એક એક કોઈ વિષય આવે, કોઈ સૂત્ર આવે, અને એને લગતી જે ઉપાય આવે એ અટળ આવે, અચળ આવે, અફળ આવે. જીવને વિચાર ચિંતનની પ્રક્રિયામાંથી દૂર થઈ ગયો છે. જીવન એટલું બધું ઝડપથી ચાલે છે, એને સાંભળું પણ ન સાંભળું થાય છે, અને વાંચ્યું પણ ન વાંચ્યું થાય છે. એટલે ખૂબ સાંભળે, ખૂબ વાંચે, પરંતુ એના ઉપર વિશ્રાંતિ લઈને એ વિચાર ન કરે, કારણ કે એને એટલા બધા કામ છે. જાણે આ કરલો, આ કરેલો, આ કરલો, આના પછી આના પછી આના પછી. તો જે વાંચ્યું છે, જે સાંભળ્યું છે, સત્સંગની અંદર, સત્પુરુષના વચનની અંદર, સત્પુરુષના બોધની અંદર એમને શું કહેવું છે, એનો આશય શું છે, એનો ભેદ શું છે, આવું વિચારવાનો એને કોઈ અવકાશ જ નથી. જેને આત્મવિચારનો અવકાશ જ નથી એ આત્મ ગવેષણા કેવી રીતે કરે અને એને આત્મજ્ઞાન થાય કેવી રીતે? એને આત્મવિચાર કરવા માટેનો અવકાશ લેવો એ વેસ્ટ ઓફ ટાઈમ લાગે છે. જેને મારે મિનિટે મિનિટે દુનિયાભરનું કમાઈ લેવું છે અને બધાના કામ પૂરા કરી દેવા છે, એને જરાય શાંતિ નથી. તો જેને આત્મવિચાર માટેનો અવકાશ નથી એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે કેવી રીતે? કારણ કે જ્ઞાનીઓ તો કહે છે કે આત્માને ગવેષવો, આત્માને ગવેષવો, શોધ કરતો. કારણ કે અંતર શોધથી મળશે. હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. શોધ કરવાની દિશા કઈ અને શોધ કરવાનું ક્ષેત્ર કયું, ક્યાં જવાનું છે, ક્યાં કરવાનું છે? આત્મા વડે આત્માની શોધ કરવાની છે, શરીર વડે નહીં. તો એની દિશા અને ક્ષેત્ર નિશ્ચિત છે. અંતર તો એ કહે છે ને, આત્માને ગવેષો. અને પછી આત્માને ગવેષવો હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનનો અગ્રહ પ્રદાન કરી સત્સંગને ગવેષવો તેમજ ઉપાસવો. સાહેબ, આત્મ ગવેષણા થાય કેવી રીતે? માનો કે નક્કી કરીએ આપણે કે અવકાશ લેશો, આત્મ ગવેષણા કરીશું. તો આત્મ ગવેષણા કરવા માટેની એની માનસિકતા શું હોવી જોઈએ? આત્મા ગવેષવો હોય તેણે યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો તેમજ ઉપાસવો. વાત થોડી કઠણ પડેલી છે. એટલા માટે જીવ એટલો બધો બાહ્ય ક્રિયાકાંડની અંદર ગયો છે કે અંતરભેદ ન કાંઈ, અંતરભેદ વિનાની ક્રિયાથી એ છૂટવા માંગતો નથી, એને છૂટવું નથી. આગ્રહ છે એ પ્રધાન છે. ક્રિયા જળમાં ક્રિયાનો આગ્રહ પ્રધાન છે. અપ્રધાન કરવાનો ના નથી પડી કાંઈ, પાછું ખોટું અર્થઘટન કરી ન લેવું પાછું, અને આપણને ગમતું હોય તો સત્પુરુષના નામે ન ચડાવવું પાછું કે જો ભગવાને પણ આમ કીધું છે. અપ્રધાન કરવાનો અર્થ શું? એ રાખવો જ, પણ એની સાથે આત્માની શોધ એ પ્રાધાન્ય પણ એ રાખવી. મારે યમ નિયમ કરવા હોય અને આત્માની ઉપાસના ગવેષણા ન હોય તો એ યમ નિયમ કાંઈ કારગત નહીં થાય. તમે સામાયિક કરવી, પૂજા કરવી, પ્રતિક્રમણ કરવું, કાયોત્સર્ગ કરવા, યાત્રા કરવી, જે કરવું કરને, વ્રત પચખાણ કરવા, જપ જાપ કરવા, પણ એને અપ્રધાન કરવા, એને કરવામાં આત્માને ભૂલી ન જવું, આત્માને ભૂલીને એ ન થાય, આત્માની શોધ માટે થાય. જો અર્થઘટન નહીં આવડે, જ્ઞાની પુરુષનો આશય જો નહીં પકડાય, એમના વચનોના રહસ્યને જો નહીં પામીએ, તો આપણે ઊંધે પડ દેશું બધું સત્સંગના નામે. યમ નિયમાદિક સર્વ સાધનો જે છે એ સાધન છે. સાધ્ય શું છે? આત્માની પ્રાપ્તિ. એક આત્માની પ્રાપ્તિ માટે થઈને બધા સાધનો કયા છે. હવે એ આત્માને અપ્રધાન કરવો અને સાધનને પ્રધાન કરવા, તો લક્ષ્મીનાના માણ થશે. અહીંયા કહ્યું છે કે સર્વ યમ નિયમાદિક. જો આત્માની ગવેષણા કરવામાં કોઈ યમ નિયમ રહી જતા હોય તો રહી જાય. ના, મારે તો આ થઈ ગયું છે. આ વાત ભરૂચના અનુપચંદ મલુપચંદને કહ્યું. કૃપાળુદેવ એના ઘરે 15 દિવસ હતા. અને વારંવાર બેસવા માટે વાત કરે કે આવો આ શાસ્ત્ર, એમને ત્યાં જે શાસ્ત્ર હતા એટલે વાંચવા ગયા હતા. આપણે બેસીએ તો કે ના, મારે પૂજા કરવા જવું છે, મારે આ કરવા જવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે, આખો દિવસ ક્રિયામાં. પછી પત્ર લખ્યો છે, વાંચીએ એટલે ખબર પડે કે એણે સત્સંગની અપ્રધાનતા કરી અને ક્રિયાની પ્રધાનતા કરી. સત્સંગની ઉપાસનાનો, અરે જ્યાંથી સત પ્રાપ્ત થાય છે, સતનો જયારે આરંભ થતો હોય ત્યારે કંઈક ના, મારા સામાયિકનો ટાઈમ થઈ ગયો છે, કર સામાયિક, મારે આ થઈ ગયું છે. ક્રિયાકાંડ પ્રધાન કે અપ્રધાન, તો કે જેને અપ્રધાન કરીને સત્સંગને ગવેષવો અને ઉપાસવો, શબ્દ છે સાથે, ગવેષવો અને ઉપાસવો. સતની ગવેષણા કર. જો સતની ગવેષણા થતી હોય તો આ બધા સાધનો એટલા માટે જ કરવાના છે કે સતની ગવેષણા થાય, એને ઉપાસવો, એની સમીપ રહેવું, સતની સમીપ રહેવું. આત્માની સમીપ રહેવાય એવું કોઈ સાધન પ્રાપ્ત થાય તો યમ નિયમના સાધનને અપ્રધાન કરવું. પ્રત્યક્ષ સત્પુરુષની નિશ્રા એ સત્સંગની ઉપાસના છે. જ્ઞાની પુરુષની નિશ્રા, જ્ઞાની પુરુષનું સાનિધ્ય, ત્યાં પ્રત્યક્ષ આત્માની ઉપાસના છે. અને એ આત્માની ઉપાસના એને અપ્રધાન કરી અને કોઈ કેવલ જેમાં આત્માની અસ્તિત્વ જ નથી અથવા એની હાજરી નથી એવા યમ નિયમ કે ક્રિયાકાંડને, એવા સાધનને પ્રધાન કરે તો પરિસ્થિતિ શું થાય? વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. સમજવું તો પડશે ને કે જ્ઞાનીઓએ આ સાધનને છેદ ઉડાડ્યો છે ના, છેદ નથી ઉડાડ્યો, પણ એને તે સાધનને એટલા બધા પ્રધાન કરી દીધા છે, અંતર ભેદ વિના બધા સાધનો કર્યા. કછુ ઓર રહા ઉન સાધન સે, એ કછુ ઓર શું છે કે આત્માની ગવેષણા કરવા માટે મારો નિયમ છે, આત્માની ગવેષણા કરવા માટે મારો નિયમ છે, આત્માની ઉપાસના કરવા માટે વ્રતની ઉપાસના છે. મારું પ્રધાન કર્તવ્ય તો નિજ પદની, નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી. આ સમ્યક એકાંત છે. આ બધા અનેકાંતના માર્ગ સમ્યક એકાંતની પ્રાપ્તિ, નિજ પદની પ્રાપ્તિ રૂપ સમ્યક એકાંતની પ્રાપ્તિ કરવાની છે. એ લક્ષ હટી જાય છે, એ લક્ષ અપ્રધાન થાય છે, અને પછી આ બધા ક્રિયાકાંડના જે લક્ષ છે સાધનના, એ બધા પ્રધાન થાય તો સ્થિતિ શું થાય? બધું જ કરવા છતાં પરિણામ શૂન્ય, હાથમાં કઈ ન આવે. અને જે વિચાર કરે કે આટલું આટલું કરવા છતાં કેમ કઈ થતું નથી, એનું જ્ઞાનીને કોઈ આશ્ચર્ય નથી, આશ્ચર્ય આપણને છે. અમે આટલું કરી છીએ તો કઈ નથી થતો, કઈ નહીં થાય, હજી કરને, જેટલા યુગ સુધી કરવું એટલું કર. વાત કેન્દ્રને જે લક્ષમાં લેવાની છે, સ્વરૂપનું લક્ષ બંધાતું નથી અને લક્ષ વિના ક્રિયાકાંડની પ્રધાનતા વધી જાય છે. અને જીવ સમજે છે કે હું ઘણો ધર્મ કરું છું. લહ્યું સ્વરૂપન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન. વૃત્તિ અસદવૃત્તિઓ ઉઠે છે, સદવૃત્તિ છૂટી જાય છે. વૃત્તિને વશ જીવ થઈને વ્યવહાર કરી નાખે છે, ઉપયોગની ધારા વૃત્તિની પાછળ દોરાય છે, અને વૃત્તિનું ચંચળપણું છે, સ્થિરતાનો અભાવ છે. આ ચંચળ વૃત્તિઓ ચિત્તને ગમે ત્યાં લઈ જાય છે, આત્માના કેન્દ્રમાંથી હટી ગયો, બાકીનું બધું રહ્યું. એમ એ સાધનાના પરિઘમાં ચક્કર લગાવ્યા કરે છે, આત્માના કેન્દ્રમાંથી હટી ગયો. જ્ઞાનીઓએ બહુ જ રહસ્ય ભરી વાતો સાદા શબ્દોમાં કીધી છે, અને કદાચ એટલે જ આપણને નહીં ગમતી હોય, કેમ કે આ જીવ ઊંચું ઊંચું સાંભળવાને ટેવા આવ્યો છે. કોઈ બહુ ઊંચી વાત કરે આની સાધના આવીને આનું આમ તેમ તો ઓહો અહો ભાવ જ થાય, પણ જરાય નિરાતે બેસીને વિવેકપૂર્વક વિચાર કરે કે એમાં તત્વ શું, આનું તત્વ શું, આમાં મહત્વ કોનું. આ પ્રકારના બાહ્ય ક્રિયાકાંડ એમાં અહોભાવ અને એની અંદર આ જીવ ભાન ભૂલે અને જાણે હું રહી ગયો ને ઓલો આગળ વધી ગયો, જાણે એ મોક્ષ પહોંચી ગયો ને અમે રખડી ત્યાં. સતત આને આ જ સ્પર્ધાનો ભાવ અથવા તો આવી પ્રકારનો વિચાર નથી, અવકાશ જ નથી. વિચારણા એ મોટી સાધના છે. કર વિચારતો પામ એ સૂત્ર જ લક્ષમાં આવતું નથી. એને એમ થાય કે વિચાર કરવા જેટલો ટાઈમ શું કામ બગાડવો. જેને આત્મા પ્રાપ્ત કરવો છે, જેને આત્માની ગવેષણા કરવી છે, એમાં આવો વિકાર આવી ગયો છે કે વિચાર કરવા જેટલો ટાઈમ શું કામ બગાડવો, એના કરતા એક માળા ન કરી લો. અરે માળા કરવાથી કઈ નથી, એક નહીં હજાર માળા કરવી હોય તો કર. વિચાર કર્યા વિના કરેલી માળા તને પણ એ આત્મ ગવેષણા થશે નહીં. મારી માળા નહીં થાય તો નહીં થાય, આજે કઈ વાંધો નહીં, પણ મારે આત્મ ગવેષણા કરવી છે, હું એમાં સ્થિર રહીશ. માર્ગ સ્થિરતાનો છે. તો આત્માની ગવેષણા થતા આત્માની સમીપ જવાશે, બાહ્ય રહીને નહીં જવાય. હાથમાં માળા ફરતી હોય ને મન જગતમાં ફરતું હોય એનાથી આત્માની સમીપ નહીં જવાય. સત્સંગને ગવેષવો અને ઉપાસવો. સત્સંગ જ્યાં સત નિભજે છે, સતની ઓળખાણ થાય છે, સત્પુરુષના વચનોમાંથી સત નીતરી રહ્યું છે, આવા સત્સંગને ગવેષવો. શોધ કરવી હોય તો સત્સંગની શોધ કર અને એ સત્સંગને ગવેષવો એ આત્માને ગવેષવા માટેનું પ્રથમ પગથિયું છે. સત્પુરુષના વચનમાં સત રહેલું છે એને ગવેષવો. અને પછી કહ્યું ઉપાસવો. ઉપાસવો બહુ સરસ શબ્દ છે. ઉપાસના, ઉપાસના કરવી એની સમીપ જવા માટેનો પ્રયત્ન કરવો. બધાને ભૂલીને, જગતથી વિસ્મૃત થઈને એ તત્વની સમીપ જવા માટેનો, તત્વ સાથે એકાકાર તદ્રુપ થવું, તન્મય થવું, આ એની ઉપાસના છે. ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત. તો જીન ચરણની ઉપાસના કેવી રીતે કરવાની? એને પગ પકડીને બેસી જવાનું અને કોઈને દર્શન ને પૂજા કરવા ન દેવાના, એમ નથી. એનો અર્થ એમ નથી. ભગવાનની આજ્ઞામાં લીન થવું. ચરણ એટલે આજ્ઞા. ઉપાસના જીન ચરણની. એમણે કહેલી એક એક વાતને સંમત કરતા 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 સતની સમીપ જવું. સત્સંગને ગવેષવો તેમજ ઉપાસવો. યમ નિયમ અપ્રધાન કરવા પડે તો કરવા. કોણે? જેણે સર્વદુઃખથી મુક્ત થવાનો જેનો અભિપ્રાય થયો હોય તેણે આત્માને ગવેષવા માટે સત્સંગને ગવેષવો અને સત્સંગને ઉપાસવો એ આત્માને ગવેષવાની આ એક પદ્ધતિ છે. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. ઉપાસના સત્સંગની કેવી રીતે થાય? સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. આપણે સંસારને ઉપાસીએ છીએ આત્મભાવે કે અન્ય ભાવે? આત્મભાવે. જ્ઞાની કહે છે કે સંસાર ઉદયથી છે તો અન્ય ભાવે ઉપાસ, આત્મભાવે નહીં. આત્મભાવ અને અન્ય ભાવ એટલે શું એ કઈ પછી વસ્તુ સમજાવવાની જરૂર નથી ને. આત્મા સંસારને આત્મભાવે ઉપાસવો અને અન્ય ભાવે ઉપાસવો. અગાઉના જમાનામાં રાજાનું કામ કરવા માટે ગામનો જે વહવાયા વર્ગ હોય, ખેતરની અંદર કામ કરે, એને વેઠે બોલાવે. વેઠે બોલાવે એટલે રાજનો હુકમ છે, એટલે રાજમાં કામ કરવાનું હોય એ આત્મભાવે કરે કે અન્ય ભાવે કરે? અન્ય ભાવે જ થાય, આત્મભાવે કરે. આ વેઠ પરમ કૃપાળુ દેવ એક પત્રમાં લખ્યું છે કે વેઠ જેવું કામ કરીએ છીએ અમે, જગત એઠ જેવું અને જગતનું પ્રવર્તન વેઠ જેવું. આ જ્ઞાની દશા, જગત એઠ જેવું અને જગતમાં સંસારની પ્રવૃત્તિ વેઠ જેવી. એમાં મન ન હોય, અન્ય ભાવે થતું હોય, પરણે થતું હોય. કોઈએ કીધું છે એટલા માટે કરવું પડે, રાજ દંડનો ભય છે માટે કરવું પડે. વેઠની જેમ કામ કરે, આત્માની આત્મીયતાના ભાવે નહીં. આપણે કહીએ કે નોકરો આપણા આત્મભાવે કામ કરે, આપણા ઘરમાં મારું છે એમ માનીને કરે. જ્યું ધાવ ખીલાવે બાળ, એમાં તરતમ્યતાનો બદલ હોય, થોડો ઘણો ફેર હોય. વધારે પૈસા આપ્યા હોય, દિવાળીની બોણી આપી, ચાર દે કામ સારું કરે, પાછું એ નહીં. તમે કયો કહો ઘર સાફ કરવાનું છે, એ સમજે કે એક ખાવાનો મારવાનો છે, વાત પૂરી થઈ ગઈ. એની કલ્પના જુદી છે ને આપણી જુદી છે. આપણે ઘરને આત્મભાવે ઉપાડીએ છીએ, ઉપાસીએ છીએ, અને એ અન્ય ભાવે. એમ સંસારની અંદર જેને સત્સંગને ઉપાસવો છે, જો આ યમ નિયમાદિક અપ્રધાન કરવાના સૂત્ર પાછળ કૃપાળુદેવ કેટલી ગંભીર રહસ્યપૂર્ણ વાત કરે છે. જો એ નહીં પકડાય તો વાતનો આશય છૂટી જશે, અને ન પકડવા જેવું પકડાઈ જશે કે ભાઈ આજથી યમ નિયમ બધા બંધ. કા આજે સ્વાધ્યાયમાં આવ્યું છે ભાઈ, તો સત્સંગને ઉપાસ તો આ પ્રધાન કર. સત્સંગને પ્રધાન કરવો હોય તો યમ નિયમને અપ્રધાન કર. સત્સંગને જેને ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. આ વાત પહેલી શરત છે કે સંસારને આત્મભાવે ઉપાસવો નહીં, ઉદય ભાવે ઉપાસવો. અને ઉદય ભાવે ઉપાસવો એટલે અન્ય ભાવે ઉપાસવો, આત્મભાવે નહીં. મારે કરવું છે માટે નથી કરતો, પણ કરવું પડે છે માટે કરું છું. જો એમાંથી છૂટી શકાય તો છૂટવું છે, જો એને ટાળી શકાય તો ટાળવું છે, જો એને રોકી શકાય તો રોકવું છે, જો એમાંથી અટકી શકાય તો અટકવું છે. એટલે જ્ઞાની કહે છે, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. અને વ્રત પણ બધા બંધના વ્રત, એને પણ કહે છે વિરમણ વ્રત. પ્રાણાતિપાત વિરમણ. કોઈ પણ જીવનો વધ હિંસા જો અટકતી હોય તો મારે અટકવું છે, વિરમવું, અટકવું છે. આ શ્રાવકની ભાવનાઓ છે વિરમણ વ્રતની. મારે જૂઠથી અટકવું છે, મારે ચોરીથી અટકવું છે, મારે અભ્રમથી અટકવું છે, મારે પરિગ્રહથી અટકવું છે. આ પાંચે પ્રકારના વિરમણ વ્રત. એટલે બંધના સ્થાન, અસરવના સ્થાન, કર્મનો બંધ કરાવે એવા સંયોગો, એનાથી અટકવું છે. આ ધર્મનું સ્વરૂપ છે. અટકવું એ પણ એક ધર્મ છે, કેમ કે ઈચ્છાનો ત્યાં નિરોધ છે, ઈચ્છાને દબાવવાની છે, ઈચ્છાનો સંયમ કરવાનો છે. વિરમણ આ શબ્દ જૈન દર્શનમાં છે. વિરમ અહીંયા કહે છે, સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સર્વથા શબ્દ છે, સત્સંગને ઉપાસવો હોય તો સંસાર પ્રત્યેનો જે આત્મભાવ છે એનો ત્યાગ કરવો જરૂરી છે. આપણો સંસાર હૈરો ભૈરો રહીએ, યથાવત રહીએ, એમાં કાંઈ મિનમેખ ન થાય, અને સત્સંગની ઉપાસના થતી હોય તો થાય. મારે કાંઈ કામ ન હોય સંસારનું, મારે ક્યાંય જવાનું ન હોય, કોઈ મારે મળવાનું ન હોય, હાવ નવરો ધૂપ જેવો છું અને ટાઈમ પાસ થતો નથી, તો સત્સંગ કરશું. અનુભવમાં તમારે જે સત્સંગ કરાવતા એને ખબર પડે. આ સુધીરભાઈ બધાને લોકો પોતાનો ટાઈમ હોય ને ત્યારે આપણને કહે, એટલે તારે સત્સંગ કરવો છે તો એમ કીધું છે, ગમે ત્યારે હોય ત્યારે હું તૈયાર છું, ગમે તેવું કામ છોડીને સાહેબ જો આટલો સમય. ના, અમારી બધી અનુકૂળતા હોય ત્યારે તમે આવો, બહુ સારું, તો આવતે ભાઈ બાબા. તમે ન જાણીએ અમને, અમને એટલું તો સમજ હોય ને કે આની તીવ્રતા શું છે. આને તો પોતાને કાંઈ સંસારનું નથી કામ હવે. અરે મફતમાં ટોલ ટપા કરવા આવ્યો કે એ સમયે તો હું જરા વાતચીત કરતો, જેને જેમ જાઉં છું ટોલ ટપા કરે છે. સમય નથી. અને પાછો શબ્દ શું કે કોક દી નિરાત લઈને આવો. નિરાત અમારે લેવાની છે કે તારે લેવાની છે, એટલું તો નક્કી કર. આપણે નથી કરી શકતા, આમાં હું આવી જાઉં છું. આપણે જ્ઞાની પુરુષના, સંત પુરુષોના, સત્પુરુષોના જે જે ભલે આ કાળની અંદર દુર્લભ છે, પણ છે તો ખરા કે નહીં? છે તો ખરા ને? છતાં એના સત્સંગ માટે આપણે શું કરીએ છીએ? હમણાં જવાય એમ નથી, હમણાં નીકળાય એમ, હમણાં જરા કામકાજનો બોજો ઘણો છે, વ્યવહારનું આમ છે, ફલાણું છે, પૂછડું છે, ઢીકણું છે, દીકરી આવવાની છે, વહુ જવાની છે, આમાંથી જ નવરા નથી થતા. આવ્યા કરશે કેટલી વહુને વિદાય કરીને, કેટલી વહુ તરીકે તમે ગયા ને આવ્યા. આ સંસાર અનંતકાળથી ચાલે છે, ચાલ્યા કરશે. ગણતરી ગણા કરો. હવે સત્સંગની ઉપાસના કરવા માટે થઈને સંસાર ભાવને સર્વથાની વાત તો જુદી રહી. આપણે આવો યોગ મળે ત્યારે પણ સંસારને આત્મભાવે ઉપાસવાનું છોડતા નથી. મારો ધંધો જરાક કલાક મોડો થાય તો ના, એ નહીં ચાલે. મારાથી વ્યવહારની આ નહીં ચાલે, આ નહીં ચાલે. અને આને સત્સંગની વાત કરે છે, આના મોઢે શોભે જ કંઈ. એક વાતની જો નિશ્ચય થયો છે તો પછી એની પ્રાધાન્યતા તો કઈ પ્રાયોરિટી બદલાય કે ના બદલાય? પણ પ્રાયોરિટી પણ બદલાય નહીં, પ્રાથમિકતા બદલાય નહીં. શું કહેવું એમ? જ્ઞાની કહે છે આ આત્મભાવ છે સંસાર પ્રત્યેનો, એટલું ખેંચાણ છે, એટલો સંસારમાં ડૂબેલો છે, એને આટલી આસક્તિનું પ્રમાણ, મોહનું પ્રમાણ કેટલું બધું છે કે છોડી શકતો નથી, જેની જરૂર નથી છોડી શકતો નથી. અને જરૂરતનો તો અંત નથી એમ થયું, જો લૌકિક દ્રષ્ટિએ જોવા બેસે તો. જેદી નક્કી કરે કે મારે છોડવું છે, વાત પૂરી થઈ ગઈ, છૂટી ગયું. જેણે જેણે સંસાર છોડ્યો છે એણે પોતે છોડ્યો છે કે સંયોગો છોડાવ્યો છે? મરે ત્યાં સુધી સંસાર રહેવાનો છે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. પણ જેને છોડ્યો છે એ કોણે છોડ્યો છે? કે જેને સંસાર હોવા છતાં પોતે નીકળી ગયો છે. સંસાર અનાદિ અનંત છે, એના કાર્યો એના પ્રવાહ અનંત છે. એટલે સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અનાદિ અનંત કીધું, અને જીવની અપેક્ષાએ અનાદિ શાંત કીધું, કે છે અનાદિથી પણ શાંત છે. કઈ અપેક્ષાએ? તું નક્કી કરતે દી છૂટી ગયો, પણ તું જ નક્કી નથી કરતો તો શું થાય? તો તું અનંતમાં છું, ચોથા ભાંગામાં. તારે નક્કી કરવાનું છે, છૂટી શકે છે. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. જે સત્સંગને ગવેષ્યો છે, જે સત્સંગની ઉપાસના કરી રહ્યો છે, તે સત્સંગમાં કંઈક આજ્ઞા આવતી હશે. જ્ઞાની પુરુષના સત્સંગમાં કોઈને કોઈ પ્રકારની આજ્ઞા આવતી હશે. આમ તો જ્ઞાનીનું વચન એ જ આજ્ઞા છે, કેમ કે તે આરાધવાને યોગ્ય છે, માત્ર સાંભળવાને યોગ્ય નથી. એટલે કોઈ આજ્ઞા પાંચ સાત નક્કી કરી નાખે એ આજ્ઞાનું સ્વરૂપ નથી. જિનાજ્ઞા એટલે શું? કેટલી આજ્ઞા? નહી, જીનનું પ્રત્યેક વચન અનંત આજ્ઞાઓ, એને જિનાજ્ઞા કહીએ. આણાય ધમ્મો આણાય તવો એટલે શું? એ 1 2 3 4 5 આવું નક્કી કે તમે આજ્ઞામાં છો એટલે આજ્ઞા એટલે શું? તું સમજે છો પ્રભુની આજ્ઞા, પ્રભુના શાસનમાં, પ્રભુનું શાસનની એક એક વાત એ આજ્ઞા સમાન છે. ગુરુદેવ કે આન શું આન, અરે એનું એક એક વચન આજ્ઞા છે. શું આજ્ઞાને ગણવા માંડો છું? તો એક છે એની સત્સંગની આજ્ઞાને ઉપાસવી, સત્સંગમાં જે વાત થતી હોય એને આજ્ઞા સમાન ગણવી. સત્સંગમાં જે વાત, વિધિ ને નિષેધ સત્સંગમાં બંને વાત આવે. જેમ આમાં કહ્યું છે કે સંસારને આત્મભાવે ઉપાસવો, ત્યાગવો, તો આજ્ઞા નથી. આ સત્સંગ ઉપાયસોમાં કઈ આજ્ઞા? આજ્ઞા એ આવી કે સંસારને આત્મભાવે ઉપાસવો નહીં. દુઃખથી મુક્ત થવું હોય તો શું કરવું? શું વાત આવી? તો કે એને આત્માને ગવેષવો, આ આજ્ઞા આવી. તો આ આજ્ઞા, આજ્ઞાનું સ્વરૂપ જ્ઞાનીનું પ્રત્યેક વચન આજ્ઞા છે, કારણ કે આત્માના કલ્યાણ અને હિત માટે જ છે. જ્ઞાનીની કોઈ વાત, કૃપાળુદેવે બહુ સરસ લખ્યું છે, જ્ઞાનીનું કોઈ વચન સંસારની અભિવૃદ્ધિ માટે કે સંસારને પ્રેરક અને પોષક હોય નહીં, કોઈ હોય નહીં. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરીને હવે દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય થયો હોય તો બાકીના અભિપ્રાય છૂટે, નહીં તો ત્યાં સુધી દુઃખ મુક્તિના અભિપ્રાય સિવાય બાકીના બધા અભિપ્રાયની પાસે છે. સંસારથી છૂટવા સિવાયના અભિપ્રાય સિવાય બાકીના બધા અભિપ્રાયમાં એ તકો છે. જ્ઞાની કહે છે કે પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરવો. સુખ આમાં છે આવો મારો અભિપ્રાય છે, સુખ સંબંધથી છે, સુખ કુટુંબથી છે, સુખ પરિવારથી છે, સુખ પદથી છે, સુખ પ્રતિષ્ઠાથી છે. લક્ષ્મી અને અધિકાર મળતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો એક પડ તમને હો. 16 વર્ષની ઉંમરે મોક્ષ માળાની અંદર અમૂલ્ય તત્વ વિચારમાં આ જ્ઞાની પુરુષે શું વાત મૂકી છે! આ બધા આપણા અભિપ્રાય છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, શું વધ્યું તે તો કહો, પ્રશ્ન કર્યો છે. અમે જાણવા માંગીએ છીએ કે અમે કઈ ખોટું નથી કરતા ને? રાજપાટ છોડીને ચાલી નીકળેલા તીર્થંકરો ને અનંતા જ્ઞાનીઓ ચક્રવર્તી પદને ઠોકરે મારીને જાણે તીર્થંકર પદને પ્રાપ્ત કર્યું છે, એ આપણને પૂછે છે કે અમે કઈ ભૂલ નથી કરીને? શું વધ્યું એ તો કહો કે અમને ખબર પડે, તમારી પાસેથી જો જ્ઞાન મળતું હોય તો. વધવાપણું સંસારનું, શું જવાબ દઈએ જીવ? આમાં સંસારનું વધવાપણું એ સિવાય કઈ વધતું નથી. આ બધામાં લક્ષ્મી અને અધિકાર વધતા અને સુકુટુંબ કે પરિવાર, આ બધામાં સંસાર વધવા સિવાય કઈ વધતું નથી. એક સત્સંગની વાર્તા બહુ સરસ ટીવી પર આવતી, પેલા નીરુબેન કરતા. એક બેને કીધું કે અમને, મારે બાળક થતું નથી એટલે મારા સસરા ને સાસુ નણંદ ને બધા મને મેણા ટોણા મારે છે કે તું પેંડા વેચ, તારો સંસાર પરિમિત થયો, તારે કોઈ યારે પનારો નથી. થાય જેટલી સંસારમાં જેટલા સંબંધો ઓછા થાય એટલું હિતનું કામ છે. સંસારમાં જેટલા પથારા વધે એમાંથી નીકળવું આકરું છે, કેમ કે જ્યાં સંબંધ થશે ત્યાં એના પાછા ઋણાનું બંધની આખી તાંતણો ગોઠવાશે. એટલે જે દાદા ભગવાનના દીકરા ગુજરી ગયા ત્યારે એને પેંડા વાંચ્યા હતા, દીકરાનું મૃત્યુ થયું સમાચાર આવ્યા, કાં તો કે એક ફાઇલ પૂરી થઈ. એક દ્રષ્ટિ જોઈએ, સંસાર સમેટવા માટે છે કે વિસ્તૃત કરવા માટે છે એ નક્કી કરો. સંક્ષેપ કરવાનો છે કે વિસ્તારવાનો છે? તો પછી ક્યાંક સમેટાઈ જતો હોય તો એ દુઃખનું કારણ છે કે સુખનું કારણ છે? દ્રષ્ટિ તો વિધાયક કરીએ, પણ સુખ દુઃખ પછી વાત. નરસિંહની વાઇફ ગુજરી ગયા, માણેકબાનું અવસાન થયું અને નરસિંહને સમાચાર મળ્યા, નેતા માણેકબાઈનું અવસાન થયું. એને શું જવાબ આપ્યો? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. અહીંયા બધાના માણેકબા જીવતા રહેવા છો, ચિંતા કરશો નહીં. અને કોઈ માણેકબાના નરસિંહ જવાના નથી, બધા પૂરેપૂરા લખાવીને આવ્યા છે બંધના બધા પ્રકરણો, કોઈ છૂટકો થાય એમ નથી. પણ જ્ઞાની પાસેથી દ્રષ્ટિ મળે, એક ભાવમાં પરિવર્તન આવે, ડિગ્રી ઓછી થાય સંસારમાં, 100 ડિગ્રી એ સંસારની અંદર રહેતો એને બદલે 90 ડિગ્રી થાય, તો તે સંક્ષેપ કર્યો છે સંસારને, સંસારના બંધનને હળવા કર્યા છે. થયા તો તેમ માન્યું કે સારું, જે થયું તે સારા સાથે. આખરે વસ્તુ તો છૂટવાની જ છે, આજ નહીં તો કાલ. આ દેહનો સંયોગ પણ છૂટવાનો છે, તો દેહ થકી થયેલા આ બધા સંયોગને શું કરવા છે? કોઈ સંયોગ સનાતન અને શાશ્વત નથી આત્મા સિવાય. તો મનની અંદર એક વિધાયક દ્રષ્ટિકોણ આવી જાય, એક ભાવ સાચો આવી જાય કે હોય ત્યાં સુધી ઠીક છે, અડગા રહીએ, આત્મભાવ ઓછો કરીએ, અન્ય ભાવ વધારીએ, અને જાય તો સમાધાન મેળવી લઈએ. હર્ષોકના પરિણામ જ્ઞાનીઓને ન થાય, આ જ્ઞાનની નિશાની છે. તો એક જે એના સૂત્રો છે, આ સૂત્રોમાંથી ઘણું ઘણું સમજવાનું હોય, બધું એક સાથે ના થાય. આ જીવ તો પાછો એમ સમજે, વાંચે ને બસ કાલને કાલ જાણી મારો સંસાર હળગી જવાનો હોય, એવું ન હોય. ધીરજ રાખ, સ્થિરતા રાખ, જરા શાંતિ રાખ. જેમ જેમ સંસાર સમેટાય તેમ સમેટવાનો પ્રયત્ન કર, અને જ્યાં જ્યાં પથારો કરવાનો આવે ત્યાં પથારાને ન કર કે નથી કરવું. Thus far, no further. બહુ થયું હે જીવ, હવે બહુ થયું, થોભ, અટક, વિરામ પામ. આ નિર્વેદ ભાવ એ મુમુક્ષુનો ભાવ છે, સમ્યક દશાનો ભાવ છે. સંવેદ જોઈએ અને નિર્વેદ પણ જોઈએ. નિર્વેદ આવ્યા વિના સંવેદ આવે નહીં, અને સંવેદ જાગૃત થયા વિના નિર્વેદ જાગે નહીં. બંને યુગપત ચાલે છે. તો કે છે, એણે પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સત્સંગની આજ્ઞા જે છે, સત્સંગની આજ્ઞા એ છે કે સંસાર ટૂંકો કરવો. કોઈ જગ્યાએ સત્સંગની આજ્ઞામાં તારા સંસારને તું લંબાવ એવી વાત હોય તો કહો, ક્યાંય નથી. બસ તો સત્સંગની આજ્ઞા મારે ઉપાસવાની છે. તો જે સંસાર ઉદયમાં આવ્યો છે ભલે આવ્યો, પણ મારે વધારવો તો નહીં એટલું નક્કી, મારે વધારવો નહીં એટલું નક્કી. અને પછી ટૂંકો થાય તો એનો ખેદ ન કરવો, થાય ટૂંકો કરવાનો પ્રયત્ન કરવો. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસવે છે. સત્સંગની આજ્ઞા ન ઉપાસે એ સત્સંગને ઉપાસે એમ કહેવાય? તો કૃપાળુ દેવે અહીંયા હવાલો આપ્યો તીર્થંકરનો, કે તીર્થંકર એમ કહે છે કે ઘણાને ઘણી વાતો, તીર્થંકર શું કહે છે, અમારે તો તીર્થંકરનો ધર્મ, સર્વજ્ઞનો ધર્મ, તમે તો શ્રીમદમાં જાઓ છો, અમે તો તીર્થંકરનો ધર્મ, આ તીર્થંકર શું કહે છે એ કહેવાવાળાનું અમે ધર્મ ઉપાસીએ છીએ. તમને ક્યાં ખબર છે તીર્થંકરે શું કીધું? એ આ પુરુષ જેને તીર્થંકરનું સામીપ્ય છે, સાનિધ્ય છે, જાતિ સ્મરણ જ્ઞાન ને કારણે જેની અવસ્થા અત્યારે તીર્થંકરના સાક્ષાત સંગમાં હોય એવી જેની દશા વર્તે છે, સહજ સ્મરણે તીર્થંકરનો બોધ યથા તથ્ય સાંભળી આવે છે. પૂર્ણ વિતરાગનો બોધ, એટલે અહીંયા શરૂઆત જ કરી છે પત્રમાં. તીર્થંકર વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. કેટલું સ્મરણ આવે છે 2500 વર્ષ પછી, 800 ભવના ગાળા પછી, વચ્ચેના ભવનું સ્મરણ એટલું બધું નથી વાત કરી ક્યાંય આપણને. તીર્થંકર આમ કહેતા હતા, વારંવાર ઉપદેશ કરતા હતા, વારંવાર કરતા હતા એટલે કેટલી સ્મૃતિ થાય છે. તો આ તીર્થંકરનો સાક્ષાત પ્રતિનિધિરૂપ તીર્થંકરનો શિષ્ય એ વાત કરે છે, તીર્થંકરે શું કીધું છે તો એની પાસેથી સમજીએ. સાચો તીર્થંકરનો ધર્મ જો પાળવો હોય તો તીર્થંકરની વાતને સમજનારા પુરુષના શરણે જાઓ. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે સત્સંગની, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. સત્સંગને ગવેષવો, સત્સંગને ઉપાસવો એટલે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સત્સંગની આજ્ઞાને ઉપાસવી એટલે સંસારની અંદર જે પોતાનો ભાવ છે આત્મભાવ એને અપ્રદાન કરવો, ઓછો કરવો, પોતાના અભિપ્રાયનો ત્યાગ કરવો. આજે સંસાર આપણા અભિપ્રાયથી આપણે ચલાવીએ છીએ, જ્ઞાનીના અભિપ્રાયથી નહીં. ફરીથી વિચારજો, અત્યારે વિચાર ન સૂજે તો ઘરે જઈને વિચારજો કે આપણે સંસારને ઉપાસીએ છીએ આપણા અભિપ્રાયથી ઉપાસીએ જ્ઞાનીના અભિપ્રાયથી નહીં. જ્ઞાનીનો અભિપ્રાય આવે તો આપણો એની અંદર કોઈ રસકસ રહે નહીં, રસ રુચિ રહે નહીં, ઓછા થાય કે વધે, મંદ થાય. કારણ કે આપણી ઈચ્છા નથી. આપણી ઈચ્છાએ આપણે ભોજન કરીએ અને વૈદ્યની ઈચ્છાએ ભોજન કરીએ, ફેર પડે કે નહીં? એવું થઈ જાય, ફીકું ફીકું બધું લાગે કે સાહેબ એક જણ કે ગયા હતા સત્સંગ ની અંદર, મારી યાર ભેગો આવ્યો, મને કે હાલો હાલો તમે જે જાઓ કોક દી તમને લઈ જાઓ દાલ. અને અમે ગયા બાર હાડા બારે એને જમવાની વ્યવસ્થા કરી, 8 જણા આજુબાજુ ઉભા રહી ગયા હતા. અને પછી કીધું કે જો સવારથી અમે અહીંયા ડ્યુટી 2 જણને લગાવી દીધું, આજે રસોઈમાં અમે કોથમરીનો પણ ઉપયોગ કર્યો નથી, કોઈ લીલોતરી નથી, મરચું નાખ્યું નથી, તેલ નથી, બધું બહુ સરસ, બધું આપણે અનુકૂળ. પણ કોણે તને કીધું કે હું નથી ખાતો? મને તો વાંધો, મેં તો જમી લીધું. પણ મારી સાથે જે આવ્યો તો હરખથી, એને બપોરે એમ કીધું કે હું ગામમાં જાઉં છું, આ તો હોસ્પિટલમાં આવ્યો એવું લાગે છે. મેં કીધું છે અભરકો તને હતો મારી યારે આવવાનો. અને હવે બપોરે પછી વેરાવળની બજારમાં ગયો, બપોરે કઈ કોઈ હોટલ બોટલ ખોલી હોય તો ખાઈ આવું, સારું જમી આવતો. અમારું વ્યાખ્યાન 4 વાગે હતું કે ત્યાં સુધી હું આવી જઈશ, સારું ભગવાન તારું કલ્યાણ કરે, મને આરામ કરવા દે. કોની આજ્ઞાથી સંસારને ઉપાસીએ છીએ? રસકસ કેટલા છે! ભગવાનની આજ્ઞાથી આપણે જો સંસારને ઉપાસતા હોય તો કઈ વાંધો નથી, પણ પોતાના અભિપ્રાયથી ઉપાસીએ છીએ. એટલે કે છે કે પોતાના અભિપ્રાયનો ત્યાગ કરવો. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. તીર્થંકર કહે છે જે સત્સંગને ઉપાસે છે, સત્સંગને ઉપાસવો એટલે એની આજ્ઞાને ઉપાસવી, અને જે સત્સંગની આજ્ઞાને ઉપાસે છે એટલે કે પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી સત્સંગમાં કહેલી આજ્ઞા અનુસાર ચાલે છે. તો કે છે જે સત્સંગને ઉપાસે છે તે આત્માને ઉપાસે છે. જો આત્માને કેવી રીતે ગવેષવો, આત્માને કેવી રીતે ઉપાસવો? સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. આ પેલો તાળો, પેલું ફોર્મ્યુલા આવ્યું, રકમ લખી હતી, આ રકમનો જવાબ આવ્યો ગણિતનો, કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તેણે આત્માને ગવેષવો. અહીંયાથી શરૂ કરીને પછી કહ્યું કે આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. તો સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય એને કોની ઉપાસના કરવી? આત્માની. આત્માની ઉપાસના કેવી રીતે થાય? તો કે સત્સંગની ઉપાસના કરવાથી. સત્સંગની ઉપાસના કેવી રીતે થાય? તો કે સત્સંગમાં કહેલી આજ્ઞાઓ ઉપાસ. આજ્ઞાઓ ઉપાસવા શું કરવું જોઈએ? તો પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી અને એને સંસારને આત્મભાવે ભજવો છે એમાંથી નિવૃત્ત થવું જોઈએ. સંસારને આત્મભાવે ઉપાસીએ છીએ, આપણે આપણા અભિપ્રાયથી આપણા સંસારને આત્મભાવે ઉપાસીએ છીએ. એટલો બધો આનંદ છે આપણા સંસારમાં આપણને, આપણને ખ્યાલ ન આવે. ઓતપ્રોત થઈ ગયા હોય ને એટલે જાણી અમારા જેવો તો કોઈ સુખી નથી. અમે જે કરીએ છીએ એ બધું સાચું કરીએ છીએ, એને ક્યારેય ખેદ નથી થતો કે આ બધું તો સંસાર મારે ઉપાસવો પડે. આ તો બધા દુઃખના કારણો છે, આ બધા અશાંતિના મૂળ છે, આમાંથી ક્યારે છૂટાશે? એમ નહીં, જે થાય છે બધું બહુ સરસ રીતે અમે કરી રહ્યા છીએ. જો આત્મભાવે એ સંસારને ઉપાસે છે, રસ રૂચિપૂર્વક ઉપાસે છે, ગળા ડૂબ થઈને ઉપાસે છે, તન્મય થઈને, તદ્રુપ થઈને, એ જ બુદ્ધિ છે અને સંસારથી સુખ છે. એટલે સંસાર દુઃખમય છે એ અજ્ઞાન થઈ ગયું એનું, અને એ દુઃખ છે એનાથી મુક્ત થવું છે એવો અભિપ્રાય એનો બંધાયો જ નથી. અને આ અભિપ્રાય નથી બંધાયો એ આત્માની ગવેષણા શું કામ કરે? જે મારા અભિપ્રાયમાં જ નથી તો મારા આત્માને મેળવીને કરવું છે શું? શું કામ મેળવવો છે આત્મા? આ દુઃખથી મુક્ત થવું હોય તો, પણ દુઃખ લાગતું હોય તો દુઃખ જ ક્યાં? આત્મભાવે સંસારને ઉપાસું છું, બધું બરોબર છે, સરસ ગોઠવાય છે, મારું કીધું બધું થાય છે. એટલી બધી મિથ્યા માન્યતાઓમાં, અને પછી પ્રશ્ન કરશો સાહેબ મિથ્યાત્વ એટલે શું? વર્ષો સુધી સ્વાધ્યાય સાંભળે બધું કરતો હોય પાછો પ્રશ્ન આવે મિથ્યાત્વ એટલે શું? મિથ્યાત્વ એટલે શું? હવે આથી તને આ સંસાર વિશેની આ સમજણ, તારી તારો અભિપ્રાય જે મિથ્યા છે, વિપર્ય છે, એ જ મિથ્યા તમને સ્વરૂપ છે. પરથી સુખ, પર વસ્તુમાં સુખ, સંયોગમાં સુખ, સંબંધમાં સુખ, તારા અભિપ્રાયથી કરતી બધી પ્રવૃત્તિ સુખ, એ સુખની અંદર કઈ પૂર્તિ ન થાય તો બીજો આડો આવ્યો છે નિમિત્ત ઉપરનો દ્વેષ. આ બધા સંસારના રંગ છે, આ મિથ્યાત્વના પ્રકારો છે, બધા વિવિધ પ્રકારના છે. અને એ મિથ્યાત્વ છે ત્યાં સુધી કર્મબંધની પરંપરા ચાલુ રહે છે. સર્વ પ્રકારની ઉપાધિ આદિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. હવે આ વાત મૂક્યા પછી કૃપાળુદેવે પોતાની સ્વદશા બતાવી છે, અને બતાવી છે એટલે જ્ઞાનીઓ જે માને તે પ્રકારે કેવી રીતે જીવતા હોય છે. જ્ઞાનીનું જીવન પારદર્શક હોય છે, ટ્રાન્સપેરન્સી. જેવી એમની શ્રદ્ધાન છે એવું જ એમનું ચારિત્ર છે. એટલે કે છે કે ભલે અમે બધાથી મુક્ત રીતે વર્તીએ છીએ, કેનાથી? ઉપાધિ આદિની વ્યાધિ, તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. અમારી ભક્તિ સત્સંગ વિશે છે, સંસાર વિશેની અમારી ભક્તિ મટી જાય અને મટી ગઈ છે, પણ સત્સંગ વિશેની અમારી ભક્તિ છે એ મટે એમ નથી. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપી ઉદય જોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. અમને મહાત્મ્ય કોનું છે? અપૂર્વપણું કોનું છે? સત્સંગ છે. સદૈવ સદા સત્સંગમાં રહીએ. બસ કોઈ એવો પુરુષ હોય કે એની સીડી છાયામાં જઈને રહીએ, ક્યાં છે એવા પુરુષ? કૃપાળુદેવ ગવેષણા કરે છે, આગળના પત્રમાં આવી ગયો છે કે ક્યાં છે એવા પુરુષ કે જેની સીતર છાયામાં જઈને, જેની પાછળ પાછળ અમે જઈએ. તો કે છે કે સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે. એનું અપૂર્વપણું અમને ભાસે છે. સંસાર તો નિરર્થક ભાસે છે. સંસારમાં ઉપાસવામાં અમને કોઈ આત્મભાવ નથી. તથાપિ ઉદય જોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. અમને આ ઉદયનો જોગ છે એટલે સત્સંગમાં અંતરાય થાય છે. જ્ઞાનીને ઉદયના જોગથી સંસારમાં અંતરાય થાય છે, અને સંસારીઓને સંસારની ઉપાસનાના આત્મભાવને કારણે સત્સંગમાં અંતરાય થાય છે. સત્સંગમાં અંતરાય થવાનું કારણ શું? ઉદય કે આપણો આત્મભાવ, આનું કોક દી તો વિલેખા જોખા કરવા પડશે. આપણે સામાન્ય આપણે બધા ખતવી દઈએ શું ઉદય, કારણ કે પુરુષાર્થની નિષ્ઠા નથી એટલે બોલી નાખીએ. બધું ઉદયથી ચાલે છે, આખો બધો સંસાર ઉદયથી ચાલે છે. જ્ઞાની કહે છે એવું નથી, તું એક વાર પ્રમાણિક થા તારી જાત પ્રત્યે તો તને ખબર પડશે કે 100 માંથી 80 તો એની મેળે નીકળી જશે. એ ઉદયમાં એનો સમાવેશ તું કરી શકીશ નહીં, બધું ઈચ્છામાં છે. સંસારને બધું તારા અભિપ્રાયમાં છે, તારો અભિપ્રાય ખોટો છે. કેટલી જગ્યાએ એને પોતાનું કર્તાપણું મિથ્યાપણે માની લીધું છે. શું કરવું, કુટુંબ પરિવાર આ તે બધું સંસાર ધંધો ધાપો બધામાં પોતાનું અનિવાર્યપણે એને કર્તાપણું માની લીધું છે. આ કર્તૃત્વ ભાવ જેવો મિથ્યા ભાવ બીજો એકેય નથી. હું હઈશ તો જ બધું થશે, મારે કરવું જ જોઈએ. આત્માનું કલ્યાણ તો જાણું છું, એ પ્રાયોરિટી છે, આ બધું છૂટવું જોઈએ. પણ આ મહત્વનું પાછું લાગે છે, આત્મભાવ ક્યાં દોડે છે? એ ફરજ કર્તવ્ય આવા બધા બહાનાબાજી બધી ચાલ્યા કરે. પુરુષાર્થ ઉપડતો નથી, પુરુષાર્થમાં પ્રમાણિકતા નથી. અને એને કારણે થઈને જ્ઞાનીઓ કહે છે કે અમને અંતરાય ઉભો થાય છે. અમે આ સંસારને તો વેઠ જેવો ગણીએ છીએ, પણ આવો ઉદય ટાળ્યો ટળતો નથી. ત્યાં તો આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હરસેલીએ તેમ વધે ન ઘટે. આપણે શું કરીએ છીએ, સંસારને હરસેલીએ છીએ કે આમંત્રિત કરીએ છીએ? આ બેલ મુઝે માર, પડ પાણા પગ ઉપર, હાથે કરીને પથરો ઉલાડીને પગ ઉપર નાખીએ છીએ. જ્ઞાનીની દશા અને સામાન્ય જનની દશા, પ્રાકૃત પુરુષ અને પ્રકૃતિમય પુરુષ, આ બેનો આ તફાવત છે. એ કહે છે અમને અંતરાય વર્તે છે, ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. કોઈ વાતનો ખેદ નથી અમને, એક જ ખેદ છે. શેનો? સત્સંગનો અંતરાય, આ એક જ ખેદ છે. અને એવાય મેં તો કેટલાય પરિવારમાં જોયું છે, એને સત્સંગનો જ ખેદ છે. આવ્યો રવિવાર, આ સવારે જવું પડશે, આ પર્યુષણ આવ્યા, આ 14 આવી, હવે ન જાય તો ખરાબ લાગે. એને ખેદ છે. શેનો? સત્સંગ, પરમાત્માની સમીપ જવાનો, સત્સંગને ઉપાસવાનો, એને ખેદ વર્તે. આજે અહીંયા જવાનું હતું, પાર્ટી હતી, ઓલાના ઘરે સાંજનું જ રિસેપ્શન, અને બરોબર 14 આવી ગઈ. ઓલા રિસેપ્શન આવ્યું એ નથી ગણતો કે અંતરાય છે, 14 આવી અંતરાય છે. બિરેન, હા અંતરાય શું કે આવો પ્રસંગ ઉપસ્થિત થયો, આ મારો ભાગ્યનો અંતરાય. એની બદલે એને અંતરાય શું લાગી? 14 આવી અહીંયા તેદી જ આ જ કાર્યક્રમ, તેદી મંદિર મંદિરમાં આ જ ગોઠવાણો, કઈ ન હોય. જો આગું પાછું કહી દો તો શું વાંધો. સંસારના પ્રસંગોનો મહાત્મ્ય આપણને કેટલું વર્તે છે, કેટલું વેદાય છે, એટલું સત્સંગનું મહાત્મ્ય વેદાય છે. સમજવું પડે જ્ઞાનીની દશા. બહુ મોટી મોટી વાતમાં પડો માં, બહુ સિદ્ધાંતની ચર્ચાઓ કર્યા કરો આખો દિવસ, તાત્વિકમાંથી નવરાજ ન પડીએ. વ્યવહાર ધર્મને જરા સમજીએ, જીવનની અંદર ધર્મની પરિણતિ થવી જોઈએ, ભાવનો પલટો આવવો જોઈએ. ક્યાં શું ભૂલ થાય છે પકડાવી જોઈએ, અભિપ્રાય ક્યાં ખોટો છે પકડાવવો જોઈએ, તો જ પુરુષાર્થની હિંતા પકડાય, તો પુરુષાર્થમાં વેગ આવે. એટલે જ્ઞાની કે છે ગવેશ, ગવેશીને ઉપાસ. પેલા શોધ કરે નહીં, અને શોધ આંતર શોધ કરવાની છે, જગતને દેખાડવા માટે નહીં, જાતને સમજવા માટે. હું ક્યાં ભૂલું છું, હું ક્યાં ચૂકી જઉં છું, મારી નિર્બળતા ક્યાં છે. સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. કોઈ વાતનો ખેદ અમારા આત્માને નથી. પરમ કૃપાળુ દેવ કહે છે કોઈ વાતનો ખેદ નથી, અમને ખેદ એવું તો એક જ વાતનો છે, સત્સંગના અંતરાયનો ખેદ છે. અમારે આખો દિવસ આત્મામાં રહેવું છે, એ ઉદયના કારણે રહી શકાતું નથી. આ અમને ખેદ છે. અમારે રહેવું છે આત્મામાં, રહી શકાતું નથી. અમારે રહેવું છે સંસારમાં અને સત્સંગને કારણે રહી શકાતું નથી. આ ઉલટો વાવડો ખેદ. સર્વભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીત આદિ પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના, ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. આ બધું જ અમને અરમણીય, રસરહિત, આ બધું સ્વાભાવિક રીતે લાગે છે. શું તો બધાનો આ સંગ પરના લાગે છે. બધા સર્વ કામ, સર્વ માણસો, સર્વ સાથેની વાતચીત, આ ઉદાસીનતા કેવી છે. માત્ર જ્ઞાની પુરુષો, તો સાહેબ તમને શું ગમે? માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ, તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષણનાર અને રસ સ્વરૂપ ભાસે છે. અમને તો આ ગમે છે. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો. વડવા આશ્રમમાં પેલું બોર્ડ માર્યું છે, પધારો મુમુક્ષુ પાહુણા. ભાઈશ્રી કહેતા કે મુમુક્ષુનો સંગ અમને બહુ પ્રિય છે. મુમુક્ષુ આવે એટલે અમારા ભાવ ચડતા થઈ જાય છે. અમે અમારા સ્વરૂપમાં ચાલ્યા જઈએ છીએ. મુમુક્ષુઓનું બળ બહુ મોટું બળ છે. એટલે આ કાળની અંદર ભગવાન મહાવીરે સંઘીય સાધનાનું સ્વરૂપ આપ્યું કે વ્યક્તિગત સાધના તો કરવી જ, સાથે શ્રાવક શ્રાવિકા, નિર્ગ્રંથ અને નિર્ગ્રંથિનીઓ એનું મળી રહે સંઘનું સ્વરૂપ આપ્યું. એ 24મા તીર્થંકર ભગવાન મહાવીરનું અનુપમ યોગદાન છે કે સાધના આરાધના સમૂહના રૂપમાં કરો, સમૂહ ભેગો થશે, આપણા ભાવ એકદમ ઉજ્જવળ થશે, પ્રકાશિત થશે, બળ મળશે, બધાનું બળ મળશે. આવનાર જો બધા શુભ નિષ્ઠાવાન અને આત્માની ઉપાસના કરનારા હોય તો એનું એક અદ્ભુત વાતાવરણ તૈયાર થઈ જશે. એટલે કે અમને પણ મુમુક્ષુ પુરુષો ગમે છે. સંસારના સંઘમાં ટોળું ભેગું થયું એમાં રસ નથી, પણ ચાર મુમુક્ષુ આવે તો એટલો આનંદ થાય. ભીડ જમાવવી નથી, લોકશક્તિના પ્રદર્શનો નથી કરવા. એક જિજ્ઞાસુ આવી જાય તો એ જિજ્ઞાસુનું નિમિત્ત પામીને પણ આપણી વિચારની શુદ્ધિ કેટલી થાય. એ કે છે સુંદર આકર્ષણા રસ એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. આ છેલ્લું વાક્ય જેના ઉપર પત્ર લખ્યો હશે એને સંદર્ભ નથી મળતો, પણ અદભુત છે. એ પુરુષની દશા એવી હશે ને. એ કહે છે કે આમ હોવાથી અમને તો જો આ બાકીના બધા જ લોકો વાતચીતના પ્રસંગો અને બીજા માણસો બધા કામો અજાયણા લાગે છે, પણ મુમુક્ષુ બધા પોતાના પોતાના લાગે છે. એ તો અમને માત્ર પોતાનો અને પ્રીતિકર લાગે છે, જાણીતા લાગે છે, ઓલું બધું અજાયણું લાગે છે. અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું, આ બધા સંસારના ઉદયગુત સંસાર છે એમાં અમે ક્યાંય બંધાતા નથી. વી આર નોન કમિટેડ, અપ્રતિબદ્ધ છીએ. અપૂર્વ અવસરની અંદર આપ્યું છે, કાળ ભાવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધમાં વિચરશો કવ મહાપુરુષની. અને એક વાક્ય આપ્યું છે કે જે આવા જ્ઞાની છે એ અપ્રતિબંધપણે વિચરે છે, એને કોઈ રોકનાર નથી. એને રોકનાર કોઈ નથી, કોઈ દિશા એને રોકી શકતી નથી. તો કે છે એ ભજતું ભજતું આટલું અપ્રતિબદ્ધપણું સમસ્ત સંસારથી કર્યું છે, છતાં અમારું પ્રતિબદ્ધપણું ક્યાંક રોકાઈ જાય છે. ક્યાં રોકાય છે? તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે. ઓહો, જેની સત્સંગની ઈચ્છા છે, જે આત્માને ગવેષે છે, જે મુમુક્ષુઓ છે, જે સાધકો છે, જે સત્સંગીઓ છે, એમાં તો અમારું મન પ્રતિબદ્ધ થાય છે, રોકાય છે, એની સાથે અમે જોડાઈ જઈએ છીએ. એ તો અમને આનંદ પ્રીતિકર લાગે છે, એ અમને રસ સ્વરૂપ લાગે છે. કેમ કે ત્યાં કેવળ આત્માની ગવેષણા ચાલે છે, ત્યાં કેવળ સતની ગવેષણા ચાલે છે. ઓહો, સત્સંગનો આનંદ કેવો આનંદ હશે કે પરમ કૃપાળુ દેવ બધા દિવસભરના ઉદયના કામો પૂરા કરી અને જાતા હોય ને પેઢી ઉપર જો સત્સંગના મુમુક્ષુ આવે તો સવાર પડે. આવો સત્સંગ, એને ઉપાસવો. યમ નિયમ આદિ સાધનને પણ અપ્રદાન કરીને પણ કોણે? જેણે સર્વદુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય થયો હોય એને સત્સંગને ઉપાસવો, સત્સંગની આજ્ઞાને ઉપાસવી, આજ્ઞાને ઉપાસવી હોય તો પોતાના અભિપ્રાયનો ત્યાગ કરી સંસારને આત્મભાવે જે ઉપાસવો છે એને મૂકીને એણે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. જે સત્સંગને ઉપાસે છે, આજ્ઞાને ઉપાસે, તે આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર જ સર્વ દુઃખથી મુક્ત થાય છે. દુઃખ મુક્તિનો માર્ગ અમને પણ આ જ લાગે છે. ઉદયથી અમે સંસારમાં છીએ પણ અમે સંસારને આત્મભાવે ભજતા નથી. સંસાર તો અમને જ છે, આ પુરુષ કે છે અમને જ છે, પણ અમે આત્મભાવે ભજતા નથી. અમે સત્સંગને આજ્ઞાને ભજીએ છીએ